આનંદ માણો દરરોજના જીવનમાં સ્વાગત છે. તમે જોડાયા એનો મને આનંદ છે. પ્રભુએ આપણને પવિત્ર જીવન જીવવા બોલાવ્યા છે. એમણે કહ્યું છે, પવિત્ર બનો કારણ કે હું પવિત્ર છું. આ લગભગ માની ન શકાય એવો પડકાર લાગે, પણ તમે ન આવો તો પ્રભુ ગુસ્સે નથી થતા, પણ તમે આગળ વધો છો એ જાણવા તે માગે છે. આપણને સૌને જરૂર છે રોજ જાગવાની અને પ્રભુના મહિમા માટે જીવવાની, અને આપણે આગળ વધવું જોઈએ પવિત્ર જીવન જીવવાના નિશાન તરફ. આજનો ઉપદેશ માણો. પ્રભુ લોકો સાથે વાત કરે છે, જુદા જુદા લોકોને જુદી જુદી બાબતો દેખાડે છે, લોકોના સપના હોય છે, એમનો દ્રષ્ટિકોણ હોય છે. અને અત્યારે જ કહું છું, પ્રભુ કઈ મજાક નથી કરતા, એ પોતાના સિંહાસન પર ઉઠીને કહેવાની તૈયારીમાં છે, મેં બહુ સહન કર્યું. એ ક્યારે બનશે એ હું નથી જાણતી, પણ વચનમાં લખ્યું છે પવિત્ર આત્મા માણસો સાથે સતત પ્રયત્નો નહીં કરે. હું એક વાત કહું, ઈશુ પ્રેમને લાયક છે, આપણે પ્રેમ કરવો જોઈએ. હું તમને ચાહું છું ઈશુ. અને હું કઈ પેલા શાંત ખ્રિસ્તીઓમાંની એક નથી બનવાની, હું કબાટમાંની ખ્રિસ્તી નથી બનવાની. બીજા બધા જ કબાટમાંથી બહાર આવે છે, આપણે પણ બહાર આવવું જોઈએ. આમેન. આ સમય છે આપણે ઉભા થવાનો, ગણતરીમાં આવવાનો, અને લોકોને જાણવા દેવાનો કે આપણને ઈસુ ખ્રિસ્તની સુવાર્તાની શરમ નથી. મને ખુશી છે કે હું ખ્રિસ્તી છું. મને ઈશુને કારણે શરમ નથી. હું નથી જાણતી કે જો એને માટે ના હોત તો હું ક્યાં હોત. મોટા ભાગના આપણે જો એમને માટે ના હોત તો આજે આપણે હોસ્પિટલમાં કે ગાંડાની હોસ્પિટલમાં ક્યાંક હોત, કે મરેલા અથવા લટકતા કે પીધેલા. હા, આપણામાં ઉશ્કેરાટ હોવો જોઈએ. આપણા પ્રભુ મહાન પ્રભુ છે. હા, અમે તને ચાહીએ છે ઈશુ. હેલેલુયા. તમે અમારી સ્તુતિને લાયક છો. તમે અમારી સ્તુતિને લાયક છો. તમને કહું, આજકાલ મારા પેટમાં કંઈક બળતરા થાય છે અને હું બસ મારે લોકોને સમાધાન બંધ કરતા જોવા છે, અને મારે લોકોને એક પગ પ્રભુના રાજ્યમાં અને એક દુનિયામાં રાખીને ઉભા રહેવાનું બંધ કરતા જોવા છે. મારે જોવું છે કે લોકો દિવસમાં બાઇબલમાંથી એક પ્રકરણ વાંચે અથવા દેવળમાં જાય તો એ પ્રભુ પર ઉપકાર કરે છે એમ માનવાનું બંધ કરે. આપણે એમને માટે જીવવું જોઈએ, એમના મહિમા માટે, બાકીનું બધું જ ભૂલી જાઓ. તમને કહું, જ્યારે તમે સંપૂર્ણ હૃદયથી પ્રભુની સેવા કરવાનું નક્કી કરો, એ તમારા માટે ઘણું બધું કરશે. પ્રભુ તમારી તરફેણ કરશે. એ તમારા માટે એવા દ્વાર ખોલશે જે તમે જિંદગીભર ધમ પછાડા કરો તોય નહીં મેળવી શકો. એટલે કે પ્રભુએ મને એવી તક આપી છે, જ્યારે હું તો માત્ર સામાન્ય માનવી છું, પેન્ટન મિસુરીથી દુનિયાભરમાં અને હિન્દુ રાષ્ટ્રમાં સરકારી રેડિયો સ્ટેશન પર સુવાર્તાનો ઉપદેશ આપનાર. એટલે કે પ્રભુએ મારા માટે દ્વાર ખોલ્યા છે, અને હું જાણું છું હું એને લાયક નથી. હું બહુ ચાલાક નથી. હું તો ઈશુને ચાહું છું અને ખૂબ જ બોલું છું, એટલે હું સૌને એમના વિશે કહું છું. તમારામાંથી ઘણા બિગ માઉથ મિનિસ્ટ્રી ચલાવી શકે છે. નિર્ગમન 1:8. હવે મિસર દેશ પર એક નવો રાજા થયો છે જે યુસુફને ઓળખતો નહોતો. એણે પોતાના લોકોને કહ્યું કે જુઓ, ઇઝરાયલ પુત્રોના લોક આપણા કરતા ઝાઝા તથા બળવાન છે, અને એ લોકો સંખ્યા અને બળમાં આપણા કરતા આગળ છે. માટે ચાલો આપણે તેઓ પ્રત્યે ચતુરાઈથી વર્તીએ, નહીં તો તેઓ વધી જશે. જો લડાઈ થાય તો તેઓ શત્રુ સાથે જોડાઈને આપણી સામે લડે અને દેશમાંથી નીકળી જાય. માટે તેઓ માથે બોજ નાખીને તેઓને દુઃખ દેવા સારું, તેઓના ઉપર તેણે વેઠ કરાવનાર મુકાદમ મૂક્યા. અને તેઓએ ફારૂનને સારું પિનોમ અથવા રામસેસ નગરો વખારોને માટે બાંધ્યા. પણ જેમ જેમ તેઓ તેમને દુઃખ દેતા ગયા તેમ તેમ તેઓ વિશેષ વધ્યા. આ નથી ગમતું તમને? જેમ જેમ તેઓ તેમને દુઃખ દેતા ગયા તેમ તેમ તેઓ વિશેષ વધ્યા અને ઇઝરાયલ પુત્રોને કારણે તેઓ ત્રાસ પામ્યા. આપણે ત્રાસ શબ્દથી ચોંકવું ન જોઈએ, એ લોકો આપણાથી ત્રાસી ગયા હશે. અને મિસ્રીઓએ ઇઝરાયલ પુત્રો પાસે સખત વેટ કરાવી, ચૂનો તથા ઈંટ પાડવાના કામમાં, ખેતરમાં સર્વ પ્રકારની મજૂરી કરવામાં એમની પાસે સખત ચાકરી કરાવીને એમની જિંદગી કષ્ટમય બનાવી. પછી હિબ્રુ ધાઈઓ જેમાંની એકનું નામ શિફ્રા તથા બીજુનું નામ પુઆ હતું, તેઓને મિસરના રાજાએ આજ્ઞા કરી કે જ્યારે તમે હિબ્રુ સ્ત્રીઓ પાસે દાઈનું કામ કરવા જાઓ અને જ્યારે તેઓને પ્રસવ પાટ ઉપર જુઓ ત્યારે જો છોકરો અવતરે તો મારી નાખવો, પણ જો છોકરી અવતરે તો જીવતી રહેવા દેવી. પણ તે દાઈઓને દેવનો ભય હતો, મિસરના રાજાની આજ્ઞા પ્રમાણે ન કરતા તેઓ છોકરાઓને જીવતા રહેવા દેતી. અને મિસરના રાજાએ તે દાઈઓને તેડાવીને કહ્યું કે તમે છોકરાઓને જીવતા રાખ્યા એમ કેમ કર્યું? ત્યારે દાઈઓએ ફારૂનને કહ્યું કે હિબ્રુ સ્ત્રીઓ મિસ્રી સ્ત્રીઓ જેવી નથી, તેઓ ચાલાક છે, દાઈઓ પહોંચે પહેલા જ તેઓ જણી દે છે. એટલે પ્રભુ હવે આ જુઓ, એ માટે દેવે દાઈઓનું ભલું કર્યું અને લોક વધીને ઘણા સમર્થ થયા. અને દાઈઓ દેવનું ભય રાખનારી હતી માટે તેમણે તેઓના ઘરો સ્થાપ્યા. હવે આ લોકો ઇઝરાયલ પુત્રો પણ નહોતા, તેમજ આ સ્ત્રીઓ આક્રમક રીતે દેવની સેવા પણ નહોતી કરતી અને એ એમની વિરુદ્ધ જવામાં ડરતી હતી. ઓહ, આનંદનો દિવસ જો આપણે આપણું જીવન એ રીતે જીવી શકીએ કે જ્યાં પ્રભુના આશીષ આપણા પર એટલા જોરદાર હોય કે લોકો આપણી વિરુદ્ધમાં જતા ડરે. આપણને જરૂર છે પ્રભુના આદરપૂર્ણ ડર અને પ્રભુના માનની. હવે હું ઈચ્છું છું તમે પુનર્નિયમ જુઓ. હું તમને થોડાક શાસ્ત્રવચનો પર નજર કરાવીશ, કારણ કે મારે એમાંથી થોડાક તમને દેખાડવા છે. એમાં વધારે સમય આપવો જોઈએ, કારણ એમાં વારંવાર સરખી જ વાત કરવામાં આવી છે. પણ હું ઈચ્છું છું કે પુનર્નિયમ 4:10 જુઓ તમે, ખાસ કરીને તું હોરેબમાં યહોવા તારા દેવની સમક્ષ ઉભો રહ્યો. તે દિવસે યહોવાએ મને કહ્યું કે લોકોને મારી આગળ ભેગા કર અને હું તેઓને મારા વચન સંભળાવીશ. એ માટે કે જે સર્વ દિવસો તેઓ પૃથ્વી પર રહે તેમાં મારો ડર રાખતા શીખે અને પોતાના ફરજંદોને પણ તે શીખવે. તમારી જાત માટે જીવવાનું બંધ કરો, બાળકોને કંઈક શીખવવાનું શરૂ કરો, એમને વારસો આપો, એમને વિશ્વાસનો વારસો આપો. પાઉલે તિમોથી સાથે વાત કરતા કહ્યું, એ જ વિશ્વાસ જે તમારી દાદીમાં હતો અને એ જ વિશ્વાસ જે તમારી માતામાં હતો, હું માનું છું અને ખાતરી છે કે એ જ વિશ્વાસ તમારામાં પણ છે. તિમોથીમાં વિશ્વાસ કેમ હતો? કારણ કે એના દાદીને વિશ્વાસ હતો, એમણે એની માતાને આપ્યો, એની માતાને વિશ્વાસ હતો, એણે તિમોથીને આપ્યો. ચાલો આપણે હવે કચરા ઉપરાંત બીજું કંઈક પણ બાળકોને આપવું જોઈએ. એમને વિશ્વાસનો વારસો આપવો જોઈએ, એમને પ્રભુના ડરનો વારસો આપવો જોઈએ, એમને પ્રભુની આજ્ઞાના ઉલ્લંઘનનો ડર શીખવાડવો જોઈએ. પુનર્નિયમ 5:29, જો એ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે, શું તમને પ્રભુના હૃદયનો અવાજ નથી સંભળાતો? આજે થોડોક સમય કાઢીને આવડામાં પ્રભુ હૃદયના ધબકાર સાંભળવાનો પ્રયત્ન કરશો? આની સાથે ઈશુ કયા પ્રકારની સહાનુભૂતિ જાહેર કરશે? જો આ લોકોનું હૃદય એવું હોય કે તેઓ મારો ડર રાખે અને મારો હુકમ પાળે, મારી તમામ આજ્ઞાનું પાલન કરે, કેમ? જેથી એમનું અને એમના બાળકોનું હંમેશને માટે ભલું થાય. તમે પ્રભુની આજ્ઞા માનશો તો એની અસર બાળકો પર થશે. તમારે અમુક બાબતો વાંચવી જોઈએ જે બાઇબલ એમની આજ્ઞા પાળતા મા બાપ વિશે કહે છે, અને તમારી યોગ્ય પસંદગીને કારણે તમારા બાળકો આશીષ પામે છે. હું તમારી સામે જીવન અને મૃત્યુ મૂકું છું, એવું જીવન પસંદ કરો જે તમે અને તમારા વારસદારો જીવે. હકીકતમાં દાઉદના મૃત્યુ પછી 300 વર્ષે પણ પ્રભુ એના વારસદારો પર આશીષ અને કૃપા વરસાવતા હતા. અને બાઇબલમાં કહ્યું છે કે તમારા પૂર્વજ દાઉદને કારણે અને એની સાથેના મારા કરારને કારણે હું તમારા ઉપર દયા કરીશ. તમે કરેલા દરેક યોગ્ય નિર્ણયની અસર તમારા વારસદારો પર થાય છે, કેટલીક વાર તો હજારો વર્ષ સુધી. તમે કરેલા દરેક ખોટા નિર્ણયની પણ વારસદારો પર અસર થાય છે. તમારા બાળકોને શીખવો પ્રભુની આજ્ઞા પાળતા. કેવી રીતે શીખવવું જાણો છો? તમને એમ કરતા જોવા દો. તમારા બાળકોને શીખવો પ્રભુ પ્રત્યેનો પૂજ્ય ભાવ, એના નામની પૂજા કરતા. જાણો છો આમ કરતા કેવી રીતે શીખવું? તમને કરતા જોવા દો. પુનર્નિયમ 6:2, તું તથા તારો દીકરો તથા દીકરાનો દીકરો તારા આખા આયુષ્યભર યહોવા તારા દેવનો ડર રાખીને તેના સર્વ વિધિઓ તથા આજ્ઞાઓ જે હું તમને ફરમાવું છું તે પાળો અને તારી આવરદા લાંબી થાય. પુનર્નિયમ 6:24, આપણા હંમેશના હિત માટે આ બધા વિધિઓ પાળવાની તથા આપણા દેવનો ડર રાખવાની યહોવાએ અમને આજ્ઞા આપી છે કે જેમ આજે છીએ તેમ તે આપણને બચાવી રાખે. પુનર્નિયમ 10:10, કલમ 11:12-13, અને હવે હે ઇઝરાયલ, તું યહોવા તારા દેવનો ડર રાખે, તેના સર્વ માર્ગોમાં ચાલે અને તેના ઉપર પ્રીતિ કરે અને તારા પૂરા અંતઃકરણથી તથા પૂરા જીવથી યહોવા તારા દેવની સેવા બજાવે અને યહોવાની જે આજ્ઞાઓ તેના વિધિઓ હું તારા હિતાર્થે આજે તને ફરમાવું છું. હું તમને અહીં નહીં લઈ જાઉં, પણ બીજા શમ્યુએલમાં એક શાસ્ત્રવચન છે જેમાં આપણને લોકો સાથે ગેરવર્તન કેમ કરે છે એ કહેવાયું છે. બાઇબલમાં કહ્યું છે એમને પ્રભુનો ડર નથી હોતો માટે હું લોકો સાથે ગેરવર્તન કરતી હતી. મારી મિનિસ્ટ્રીથી પણ પહેલાના વર્ષોમાં મારું એક વલણ હતું, મને ગર્વની સમસ્યા હતી અને ઘણી વાર હું વિચારતી કે હું બોસ છું એટલે મારે લોકો સાથે વર્તવું હોય તેમ વર્તી શકું છું અને જો એ લોકો મને જે ઘડીએ જે જોઈતું એ ન આપી શકે તો મને એમની સામે વલણ રાખવાનો અધિકાર છે. જાણો છો પ્રભુએ મને સીધી કરી નાખી અને એમણે મને શું સમજાવ્યું? હું દરેકને સરખા ચાહું છું. તું બીજા કરતા વધારે સારી નથી, તું એ સ્થિતિમાં છે કારણ મેં તને મૂકી છે અને જેટલી ઝડપે તને મૂકી છે એનાથી વધુ ઝડપે બહાર કાઢી શકું છું. ટ્વીન ટાવર્સ બાંધવામાં જેટલો સમય લાગ્યો હતો એટલો તોડવામાં નહોતો લાગ્યો. આ તો ઉદાહરણ તરીકે જ કહું છું. આપણને કોઈ સ્થિતિએ પહોંચાડવામાં ક્યારેક પ્રભુને લાંબો સમય લાગે, પણ તમે એક જ પળમાં એ બધું જ ગુમાવી શકો છો જે આપવામાં પ્રભુએ જીવનભરનો સમય લીધો છે. અને સાચું કહીશ, પ્રભુએ મારામાં કામ કર્યું છે અને એ સહેલું નહોતું, હંમેશા એમાં આનંદ નહોતો, પણ બંધ દરવાજાની પાછળ મેં પ્રભુને મારામાં કામ કરવા દીધું છે અને મને ડર છે લોકો સાથે ગેરવર્તનનો. મને લાગે છે કે એ યોગ્ય છે. મારું વ્યક્તિત્વ ખૂબ જ જોરદાર છે અને હું શરૂ કરી શકું છું કંઈક કરવાનું અને મારે ન વર્તવું જોઈએ એ રીતે વર્તવાનું. મને આનંદ છે કે મારામાં પ્રભુનો ડર છે. લોકો સાથે ગેરવર્તન કરતા હું ડરું છું કારણ કે હું જાણું છું કે પ્રભુએ ચલાવી નહીં લે. મારા બાળકો સાથે કોઈ ગેરવર્તન કરે હું ના ચલાવી લઉં એથી વધારે નહીં. તમને શું લાગે છે? મારા પાડોશી બાળકો સાથે ગેરવર્તન કરે તો હું શું કરીશ? સમજો છો શું? તમારો પનારો કોની સાથે પડ્યો લાગે છે? આપણે લોકો સાથે ગેરવર્તન કરીએ તો પ્રભુ નરમાશથી નહીં લે. ખ્રિસ્તના દેહને આપણે પ્રેમમાં ચાલતા નથી જોઈ શકતા, એનું એક કારણ છે. જાણો છો આપણને લોક નિંદા કરવાનો ડર નથી, નિર્ણાયક અને ટીકાત્મક બનવાનો ડર નથી, લોકો વિશે દયાહીન વાત કરવાનો આપણને ડર નથી, નથી પ્રભુનો ડર, નથી ભયયુક્ત માન. આપણને લાગે ચાલો છૂટી ગયા અને કદાચ આપણને કાઢી નથી મુકાતા, પણ જાણો છો આપણે કેટલા આશીષ ગુમાવીએ છીએ કારણ કે આપણે આગલા સ્તરે નથી પહોંચી શકતા અને પ્રભુ જે રીતે કરવા કહે છે તે રીતે નથી કરતા. એક પુરુષ કે સ્ત્રી જે પ્રભુના ડર અને ભયયુક્ત માનમાં જીવતા હોય એને માટે પ્રભુ શું કરી શકે છે? ફરી એકવાર એનો અર્થ એ નહીં કે તમે માણી ન શકો. માત્ર ઉપદેશ આપો ત્યારે જ નહીં, હું મજાની વાતો કરું છું, ફરવા જાઉં છું, કામ કરું છું, પ્રભુ આશીષ આપે છે, અમારા સારા મિત્રો છે, બહાર ખાઈએ છીએ, સુંદર વસ્ત્રો પહેરીએ છીએ, પણ સવાલ એ નથી, સવાલ છે કે પહેલા પ્રભુનું રાજ્ય શોધો. ચીજોની પાછળ ન દોડો, ચીજોને તમારી પાછળ દોડવા દો. યાદ રાખો, જે કંઈ તમે ઘરે લઈ જાઓ કોઈક રીતે તમારે એની સંભાળ લેવી જોઈએ. હિબ્રુઓ 12:14, જાણો છો બાઇબલમાં અમુક શાસ્ત્ર વચનો એવા છે, કેટલીક વાર એ વાંચીએ છીએ અને મને નથી લાગતું કે હકીકતમાં ખરેખર એનું શું કરવું એ જાણતા હોઈએ. કદાચ એમાંનું જ હોઈ શકે, એમાં કયું છે, સગળાની સાથે શાંતિથી વર્તો અને પીછો કરો, બધા એનો પીછો કરો, એનો અર્થ પૂરી તાકાત સાથે એની પાછળ જાઓ, અને પવિત્રતા કે જેના વગર કોઈ માણસ પ્રભુને દેખશે નહીં તેને ધોરણે ચાલો. એનું આપણે શું કરવાના છીએ, આપણે કહીશું કે એક મિનિટ આપણને કૃપાથી બચાવાયા છે, આપણને કૃપાથી બચાવાયા છે, પણ હું પૂરેપૂરું જાણતી પણ નથી કેવી રીતે કેવું, કારણ કે મારે કોઈને જગાવવા નથી. પણ જાણો છો તમે, જેની પાસે બમ્પર સ્ટીકર હોય એ માને છે કે પોતે ખ્રિસ્તી છે, ખેર હું દેવળમાં જાઉં છું, એનો કોઈ અર્થ નથી. જેમ હું હંમેશા કહું છું કે હું આખું અઠવાડિયું જઈને ગેરાજમાં બેસું તો હું કઈ કાર નહીં બની જાઉં, જો હું દેવળમાં જાઉં છું માટે ખ્રિસ્તી છું, હવે હું ફરી આધાર રાખું છું મારા સારા કાર્યો પર. આપણને ઈશુના લોહીથી શુદ્ધ કરાયા છે, આપણા કાર્યોથી નહીં. બાઇબલ પણ આપણને ઝડપથી શીખવાડે છે કે આપણને બચાવાયા છે જેથી આપણે સારા કાર્યો કરીએ, જે એમણે આપણા માટે સમય પહેલા અગાઉથી જ નક્કી કરી લીધા છે. ત્યાં ફળ હોવા જ જોઈએ. જો કોઈએ યોગ્ય રીતે સાચે જ પોતાને ખ્રિસ્તને સમર્પિત કર્યા હોય તો એવા રહી જ ના શકે. કેટલીક વાર લોકો આવીને પાપીઓની પ્રાર્થના કરે છે કારણ કે પકડાઈ જવાથી તેઓ દિલગીર છે અને બેકાર જીવન જીવે છે. એમને સાચે જ ઈશુ આવીને જીવન સુધારે એની જરૂર છે, પણ એ લોકો ખરેખર ક્યારે ઈશુને પોતાની જાત સોંપતા નથી. મુક્તિ એટલે તમે ઈશુને અપનાવો એ નહીં, એ તો છે તમારી જાત સોંપવી, એ પવિત્ર અદલા બદલી છે. મારા જીવનમાં આવો ઈશુ, મને અપનાવો, મારા જીવનના સિંહાસન પર બેસો, મારી સાથે જે કરવું હોય તે કરો, મારા પાપ બદલ માફ કરો, હું એનાથી દૂર જાઉં છું અને હવે મારે એ રીતે નથી જીવવું. સાચો પસ્તાવો એટલે એનાથી દૂર જવો. દિવસમાં 20 વાર એમ કરીને કે 20 વાર હું દિલગીર છું એમ બોલીને નહીં, બીજા દિવસે ઉઠીને 20 વાર એમ જ કરો અને દિવસમાં 20 વાર કહો કે હું દિલગીર છું. એવી બાબતો છે જેમાં આપણને મુશ્કેલી છે, એવી બાબતો છે જે આપણે કરવી પડે છે, અને એવી બાબતો છે જેને માટે પ્રભુ આપણને માફ કરશે વારંવાર વારંવાર વારંવાર. હું ખોટો ઉપદેશ આપવાનો પ્રયત્ન નથી કરતી, પણ મેં આજે સવારે આમ કહ્યું અને ખરેખર હું એ પૂરું ન કરી શકી એવી ઘણી બાબતો માટે આપણે વિચારી હું કંઈ જ નથી કરી શકતો, આ બાબતમાં બંધાયેલો છું. જાણો છો મોટાભાગની બાબતો જો આપણે બંધ કરવા માંગીએ તો કરી શકીએ. આપણે મને પૂરતું હોય અને જો કિંમત ચૂકવવા તૈયાર હોઈએ તો જોઈતી મદદ આપણને મળી શકે છે. આપણે પવિત્ર આત્માની મદદ મેળવી શકીએ, મદદ મળી શકે છે ક્યાંકથી, અને આપણે બંધ કરી શકીએ. ઘણા સમય પહેલા હું આ પાઠ શીખી છું, કદાચ તમે મને આ વાત કહેતા સાંભળી હશે, પણ એનાથી સાચે જ હું પાઠ શીખી છું. મારો સ્વભાવ બહુ જ ખરાબ હતો, મારી મરજીનું ન થાય તો અકળાઈ જતી, અને એક વસ્તુ નહોતી સહી શકતી, ઘર ગંદુ હોય તો હું કહી નથી શકતી કે દર અઠવાડિયે બાળકો સામે કેટલી વાર ધમ પછાડા કરતી કારણ કે લોકો ઘર ગંદુ કરી મૂકતા. હું એમને રમવા કહેતી, એ લોકો રમકડા કાઢતા, હું ગુસ્સે થતી કારણ કે લોકો ઘર ગંદુ કરતા હતા. પછી હું શરૂ થઈ જતી. મોટે ભાગે હું શું કરતી, મારી અકળામણ એમના પર કાઢતી. હકીકતમાં એમના વિશે કે ઘરની ધમાલ વિશે નહોતી. હું ફાટવા માટે તૈયાર રહેવા પ્રેશર કુકર જેવી હતી. મારા જીવનમાં પાર ન પડેલી બધી બાબતોને કારણે એટલે જેવી પહેલી અણગમતી વાત થાય ને હું ચાલુ થઈ ગઈ, આ બધું સાફ કરી નાખો, હું કામ કરું છું, હું એજ કર્યા કરું છું, તમે લોકો કચરો જ કર્યા કરો છો, મારી કોઈને પડી નથી, બસ કોઈને પડી છે ખરી અહીંયા. એવું લાગે જાણે કે ત્યાં કિશોર છે એની માં સાથે અને જાય છે.